તારીખ 6-8-1991 શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા 78 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 39.
મુક્ત દશામાં કેવળ શુદ્ધ સ્વધર્મ જીવને હોવાથી એકત્વ પણ જ્ઞાન માત્ર પણ એ શકી નથી, પરિચય છે, સંયમ છે. તેથી નિર્ગુણમાં સ્વસત્તામાં સક્રિય કહેતા દોષ નથી. જે પરિણમનું છે એ પરિણમને કોઈ દોષ નથી. જે જે વિચારથી જે ન્યાય દ્રષ્ટિ વડે સક્રિયતા અક્રિયતાનું જીવ દ્રવ્યમાં નિરૂપણ કર્યું છે કે તે ન્યાયના વિચાર વડે પરમાર્થને ગ્રહીને સમજવું. પરમાર્થને ગ્રહીને સમજવું એટલે આત્મહિત થાય એ દ્રષ્ટિકોણ મુખ્ય રાખીને સમજવું. અક્રિયમાં કર્યું હોય તો પણ એમાં આત્મહિત કેવી રીતે છે, સક્રિયપણ કર્યું હોય તો પણ એમાં આત્મહિત કેવી રીતે છે. વૃદ્ધ સ્વભાવિક પદાર્થ છે, નિત્યપણ પણ કહેશે ને અનિત્યપણ પણ કહેશે, ભેદપણું પણ કહેશે ને અભેદપણું પણ કહેશે. અને પરમાર્થે બંને ઉપકારી થાય એ દ્રષ્ટિકોણ અપનાવવાનો છે, અથવા પરમાર્થે આત્મહિત સદાય એ દ્રષ્ટિકોણે ધ્યાન કરવાનું છે. વસ્તુ તો જેમ છે એમ છે. જે જે ન્યાયથી નિરૂપણ કર્યું છે તે તે ન્યાયના વિચાર વડે પરમાર્થને ગ્રહીને સમજવું. પરમાર્થનું આત્મકલ્યાણનું ગ્રહણ રાખવાનું છે. એથી વિરુદ્ધ જવાની કોઈ વાત નથી. નહીં તો કુતર થઈ જશે, અન્યાય થશે. પરિણમન એટલે પર્યાય અપેક્ષાએ સક્રિયતા, દ્રવ્ય સટપણે અક્રિયતા હોવામાં કોઈ દોષ નથી. ભલે પરસ્પર વિરુદ્ધ ધર્મ છે તો પણ એમાં કોઈ દોષ નથી. ત્રણ અગિયારનું છેલ્લું પ્રવચન છે. આગળ એમાં જીવનું પરમાર્થે કર્તાપણું છે તે કેવું છે. જીવ પરમાર્થે એટલે શુદ્ધ પરિણામનો કરતા છે એમ અહીંયા કેમ લોકોને બહારથી કરવું જે અશક્ય છે તે ઠીક લાગે છે, અને પોતાના સ્વભાવ તેનું કરવું તે ઠીક ન લાગે એમ વિપરીતા છે. જે પર પદાર્થોના કાર્ય કરી શકતો નથી તે કરવું એને ઠીક લાગે છે, મીઠું લાગે છે, અનુકૂળ લાગે છે, સહેલું લાગે છે, જે અશક્ય છે. અને સ્વભાવનું કાર્ય કરવું તે એને કઠણ લાગે છે, એને ગમતું નથી, કરવું કે છે એ જીવની વિપરીતતા છે. કરતા કોને થઈએ કે જે સ્વાધીન થઈને સદાય કરતા કરે, કરનાર જે કાર્ય કરે તે એકલો સ્વતંત્ર રહીને કરે, કોઈની સત્તામાં રહીને ન કરે, કોઈના દબાણમાં રહીને આત્મા દેહમાં રહીને એક સ્વતંત્ર તત્વ છે. એની સાથે જે આઠ કર્મની ઝીણી દૂર છે તે પણ સ્વતંત્ર અને અનંત સુંદર પરમાણુ છે. એ આત્માથી અત્યંત ભિન્ન છે અને અત્યંત ભિન્નમાંથી અત્યંત સ્વતંત્ર છે. આત્માથી પરમાણુ દબાયેલા નથી, પરમાણુથી આત્મા દબાતો નથી. આત્મામાં નિર્ગુણ જ્ઞાન દર્શન સુખ વિરિયાદિ પોતામાં પરિણામ કરે છે, એટલે કે તે અવસ્થા થાય છે. જે ચેતનાદિગુણ નિત્ય છે, સ્વસ્વભાવ છે, એનું કાર્ય શું છે તે સમજવાની જરૂર છે, સમજવાની જરૂર છે. જે થાય છે તે પોતાનું કાર્ય છે કે નહીં, જે થાય છે તે પોતાનું કાર્ય છે કે નહીં, તે કેમ થાય છે તે ન જાણે ત્યાં સુધી રખડવાની ભૂલ અથવા દોષ અથવા દુઃખ કરે નહીં. એક દોષ છે, ભૂલ છે, એ પણ કાર્ય છે અને એ સ્વતંત્રપણે પોતે કેવી રીતે કરે છે એ સમજે નહીં ત્યાં સુધી એમાં માટે. અને અજ્ઞાન વડે રાગાદીનો કરતા થવાથી કર્મનો સંબંધ થાય. હું જ્ઞાનનો નિર્દોષ જ્ઞાતાપણે કરતા છું એમ માની તેમાં ટકી રહે તો તેમાં રાગ પણ ન હોવાથી કર્મ કરી જાય છે. જો આ રીતે માન્યતા કરે કે હું જ્ઞાન સ્વભાવે નિર્દોષ જ્ઞાતાપણે મારા સ્વભાવ પરિણામ નો કરતા છું, એવી રીતે સ્વભાવ ભાવ માં ટકી રહે તો રાગ ન થાય, દોષ ન થાય. જ્યાં સુધી જીવ ત્યાં સુધી સંસારમાં પાંચ ઇન્દ્રિય અને પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં સુખ બુદ્ધિ જીવને દયા કરે છે, અને રાગદ્વેષ વિષય રાગદ્વેષ વિષય સુખ મારા છે એમ માને છે. જ્યાં સુધી આત્મામાં સુખ છે એ નિર્ણય લખા આવે છે ત્યાં સુધી બહારના સુખની બુદ્ધિ પટે નહીં, ત્યાં સુધી દોષ કરવાનો પણ
પટે નહીં,
ભૂલ કરવાનો. પછી અનુભવમાં એ સમજણ ને લાગુ કરી દે. સમજણ માં એ સંગત કરીએ છીએ કે જળ પરમાણુ માં સુખ નથી, લાગુ તો કરવી પડશે ને. સમજણના વિશેષથી સુખ માને છે, કૃષ્ણાયંદ્રીના વિશેષથી સુખ માને છે, પ્રશંગથી સુખ માને છે. સુખ નથી એ તો સમજણમાં નક્કી કરવું પડે છે. નક્કી કરી નક્કી ન થતું હોય એને નક્કી કરવું જરૂરી છે. જ્યાં સુધી ન્યાયથી પણ આમાં સુખ છે એમ ન લાગે, ન્યાયથી પણ ન સમજાય ત્યાં સુધી તો એને અનુભવમાં લાગુ કરવાનો કે પ્રયોગ કરવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પણ એને સમજાય છે, આપણને લોકોને સમજાય છે, આપણે આ પાડીએ છીએ કે ગુરુદેવ કહે છે એ બરાબર છે. અનંત સર્વજ્ઞો એ જીનેશ્વરો એ આ જ વાત કરી, અને આ જ રીતે મોક્ષ માર્ગ છે તો પછી એને પોતાના પરિણામમાં એ વાતને લાગુ કરવી, એનું નામ પરિણામની દિશામાં પ્રયત્ન છે. એ પરિણામની દિશાનો પ્રયત્ન છે, એ પ્રયત્ન કદી નિષ્ફળ જતો નથી. સમજણ સુધી પહોંચાય છે પણ સમજણને લાગુ કરવાનું જ્યાં સુધી બનતું નથી ત્યાં સુધી એ સમજણ અધર્ય છે, અને પ્રાય અણસમજણમાં એ જાય છે. પછી સમજણ સમજણ રૂપે કેમ કે એનો ઉપયોગ નથી, સમજ્યા પણ એનો ઉપયોગ નહીં, ભણ્યા પણ એ ભણતર જો કામમાં ન આવે તો એ ભણતર શું કામ કે છે. ડાક્ટર ભણે પરીક્ષા સર્ટિફિકેટ એમ બી જે શું મળી જાય ત્યારે દર્દી આવે, દર્દી એમ કે એમાં હબાકા નું કઈ નામ નતું આવતું, હબાકો આવે એટલે શું એની દવા શરૂ કઈ આવતું જ નથી એમ કે શું થાય. કઈ ને કઈ દુખાવાની દવા તો દે પણ તારું ભણતો હું દવા શરૂ કરે છે હું આ ભણ્યા
મધુમાં તો સરળ છે
ભણતર ની અંદર મેં ખાધું એવું ક્યાં આવતું નથી, ભણતર માં શકતો આત્મા ખાઈ શકતો નથી, શરીર ખાય છે તો એક પરમાણુ બીજા પરમાણુ ને ખાઈ શકતું નથી, તો પરમાણુ પરમાણુ ને ખાય ન તો આત્મા પરમાણુ ને ખાય, માટે હું ખાઈ શકતો નથી એવી વાત છે. એમાં કઈ બે બે શું કરે બરાબર એ પણ કશું કામમાં આવે જીવની પર્યાય, જીવની પર્યાય, જીવની નિમિત્ત સંબંધે રાગની પર્યાય શું છે, ત્યાં સુધી નિર્ણય ન કરે, પોતાના ચાલતા પરિણામમાં ઉતારવા માટેનો પ્રયત્ન ન કર્યો, ત્યાં સુધી એવો નિર્ણય થાય નહીં, કચ્છમાં નિર્ણય થાય નહીં. જરૂર લાગે નથી અત્યારે પોતે સુખી નથી વર્તમાનમાં, અને નિરાકુળ શાંત સુખની જેને અભિલાષા છે એવા જીવ માટે આવો એવું ન હોય, એવી તૈયારી ન હોય અને આ વાત કોઈ લાગુ પડવાની કઈ નહીં કરી શકું એમ જ પછી ભણવાનું શરૂ કરે છે, નથી ભણ્યો તે જ ભણવાનું છે, જિંદગી કેવી રીતે શરૂ થાય છે કે જે નથી ભણ્યો તે ભણવાનું છે, ત્યાં એમ કે છે કે હું આ ભણ્યો નથી માટે મને ન આવડે, આમાં મને કઈ ખબર નથી, આગળ જે કઈ ખબર નથી માટે હું ન શીખી શકું, વિષયમાં જ પ્રયત્ન કરીને તૈયાર થાય છે, એમને કઈ કોઈ ઝઘડી થતું નથી, જન્મથી જોતા જોતા એટલે જોતા જોતા ઝઘડી અંગીકાર કરવા ધારે તો થઈ શકે એમ છે, અને અંગીકાર જેમ કેવું છે એ પણ પહેલા પોતાના જેવા જ્ઞાની હતા એ જ્ઞાની થયા છે, સંસારી હતા એ જ મુક્ત થયા છે, મુક્ત જીવો મુક્ત થયા છે એમ તો નથી, સંસારી મુક્ત થયા છે, પણ ભાન થયું કે હું તો જ્ઞાન છું, આ રાગ દ્વેષ ઉભા થશે હું ને મારો ધર્મ ને ઉપાધિક ભાવ ને ટાળીને પોતાના મનની અવસ્થા રૂપે શુદ્ધ જ્ઞાન રૂપે થયો તે પોતાના સ્વભાવ ને બતા આયા સર સૂતક કેમ થાય છે ક્યાં કેમ થતા નથી, સંસારમાં અંધો કરતા કરતા કઈ ભૂલ કરતો હોય ને નુકસાન થતું હોય કોઈ કોઈ ભૂલ બતાવે તો ત્યાં કોઈ તર્ક વિતર્ક નહીં ઉઠાવે, ભાઈ તમે તમારા નુકસાન ક્યાં કરો, અમે તો આ રીતે તમને નુકસાન થશે તો ત્યાં તર્ક વિતર્ક દલીલ નહીં કરે, શું કહો છો જરા મને બરાબર સમજાવો, ભાઈ મારા નુકસાન ન થાય એટલે બરાબર મને સમજાવો, એટલી જિજ્ઞાસા મારી જાય અને લાભ થાય એવી કોઈ તમે વાત કરતા હોય તો મારે અત્યારે કોઈ તમને સામે વાત કરવી નથી, પહેલા એક વાત સાંભળી દો ત્યાં સુધી ન કરે એમ, જ્યાં પોતાના હિતની વાત છે, હિતની વાત કેવી રીતે છે એ જિજ્ઞાસાથી સાંભળે એટલે બધા કુતર્ક તો બેસી જાય, સતર્ક સતર્ક બેસી જાય, એવી એકદમ પરમ સત્ય અને એકદમ ન્યાય સંપન્ન વાત છે, જરાય પણ જીવને નુકસાન થાય એવી કોઈ વાત નથી, પોતાના સ્વભાવનો કરતા એટલે જ પરનો કરતા હતો તે માટે પરનો અકર્તા, આ બધું પડે છે, પણ લોકોને તત્વનું મનન નથી અને જે પરવસ્તુથી કલ્પના વડે મનાયેલી છે તે ગુરુ કેમ ચાલે તેનો વિચાર અભિગમ લેવો છે, મારે મારી ભૂલ ચાલવી છે, મારે મારું દુઃખ મટાડવું છે, તે દ્રષ્ટિકોણ અપનાવે તો બધું સમજવું સહેલું પડે છે, લાગુ કરવું પણ સહેલું પડે છે, જો તે દાખલા સંસારને ગૂંચો ઉકેલવા માટે ઘણું ઇન્વેન્શન કરે મૂંઝાય, સારમાં તકલીફ પડે ભૂલ પડે તો મંથન કરે, ઊંઘ ના આવે, ખાવું પીવું ન ભાવે, અને જ્યાં સુધી એ રસ્તો ન નીકળે ત્યાં સુધી એને ચેન પડે નહીં, કારણ શું જરૂરિયાત, તો અહીંયા એને આત્મિક સુખની જરૂરિયાત એવી લાગે એથી વધારે લાગે, એવી નહીં પણ વધારે, એથી પણ વધારે લાગે, ત્યારે રસ્તો મોકળો થાય, ત્યાં સુધી આ રસ્તો ભલે માર્ગ થોડો સૂક્ષ્મ છે અને ગુપ્ત છે, એટલે આટલી તૈયારી તો માગે છે. પણ અનંતકાળના ભવભ્રમણ ટાળવાનો ઉપાય કે પોતાનું પરમ હિત તેનો વિચાર કે નિર્ણય કરવાની રુચિ જ નથી. જીવને બહારની રુચિ, ઘરના સુખની રુચિ એટલી છે કે એને આ રુચિ નથી. અનાદિથી પરાધીનતામાં ઠીક મનાયું છે, એટલે છુટકારાની વાતનો પરિચય કરવાનું પ્રધાન નથી. બહુ જીવને પોષણ નથી એમ છે. આ ધંધામાં પોષણ હોય તો ગમે એટલો ધંધો કરી દે, પણ રાહ વેપારી છે ને જોવે પડતર ની રાહ જોવે. એક ચીજ આ જગ્યાએ થી લાવીએ, આ જગ્યાએ વેચીએ, એમાં પોષણ છે કે નહીં, નફો થાય તો પછી વેપાર ગમે એટલો કરી દે, ગમે ત્યાંથી ગમે ત્યાં. એમ આપણે અહીંથી લઈને દૂરના ક્ષેત્રમાં વેચીએ છીએ, દૂરના ક્ષેત્રનો માલ દિલ્હીનો માલ અહીંથી લાવી અહીંનો માલ દિલ્હી જાય, એમ બીજી મોટા વેપારી એક દેશનો માલ લઈને બીજા દેશમાં આવશે, સિંગાપુરનો માલ લઈને આપણે ફલાણા દેશમાં જશે, ઓસ્ટ્રેલિયામાં આવશે, ઓસ્ટ્રેલિયામાં લઈને આપણે અમેરિકામાં આવશે, એમ વેપાર થાય. શું ગણતરી છે? બધામાં સિદ્ધાંત એક જ છે, ક્યાંના માલનું પોષણ ક્યાં આપે પછી વેપાર ગમે તો પોષણ જોવે છે. પોતાની રાહ જોવે છે, પોષણ ન હોય ત્યાં સુધી વેપાર ન કરે, પોતાની રાહ જોવે અને પોષણ ત્યાં ક્યાં છે એ પૂજા કરે, આના ઉપર વેપાર થાય. એમ અહીંયા એમ કે છે કે તમે ઋષિમાં તારા આત્મહિતનું પોષણ છે, જો આત્મહિતનું પોષણ હોય તો આત્માના અહિતનું પોષણ નથી, એ વાત પાકી છે. નહીં તો પછી બે પોષણ રાખે બને નહીં, કોઈ દિવસ નુકસાન નહીં પોસાય, નફો પોસાય એવું બને કોઈ દિવસ કે ન બને. તો કે હિત થાય તને જો પોસાતું હોય તો અહિત થાય તને પોસાય નહીં. પણ જીવને પોસાણ નથી, બહારની સગવડતામાં રુચિ છે, ત્યાં લગી અસંયોગી નિરુપાધિક પછીની રુચિ કેમ થાય? સંયોગ પોસાય છે, સંયોગનું સુખ પોસાય છે, સંયોગની રુચિ છે, ત્યાં સુધી આત્માની રુચિ કોઈ રીતે થવાની નથી. એ જ્ઞાનમાં બે તળવાર રુચિ નહીં હમાતી. ચેતન જો પોતાના જ્ઞાનમાં નથી ટકતો તો તે પોતાની ભૂલ નો કરતા છે, પણ કઈ જળાદી નો કરતા નથી. અજ્ઞાનીઓ ભૂલરૂપ માનતા છે, અજ્ઞાન દશારૂપ કાર્ય કરે છે અને કરના કર્તૃત્વનું અહમ પણ માને છે. ગુણાંક મારીને પુરુષાર્થ થઈ એ જ વાતને વ્યર્થ ભૂલકારીને, ગુણાંક મારીને પુરુષાર્થ થઈ ઉપાધિથી એટલે કે રાગથી જુદો પડે તો તે ભૂલ કરેલી છે. એટલે કે ચેતન જો નિર્ભાનમાં કરતા આપ સ્વભાવ આપોઆપ કરે. જીવ જેવો પૂતરે છે તેઓ પોતાને માને તો પોતાનામાં જ્ઞાતાપણે પ્રસન્ન કરવું જોઈએ. માન્યતા થાય તો એમાં ટકવાનું અને કરવાનું બને છે, પણ માન્યતામાં મળતું છે ત્યાં સુધી પોતાના સ્વરૂપની માન્યતામાં વિશેષતા છે ત્યાં સુધી કોઈ રીતે કરવું કાર્ય કરવું નહીં થાય. અને પોતાનામાં ટેક્યો તો પોતાના ગુણનો કરતા થયો, પરનો કરતા ન થયો. બસ એ જ ભૂલવાની માન્યતા પલટીને જ્ઞાનમય અવસ્થા જીવે કરી અને જ્ઞાનપણે થયો આત્માનો સ્વભાવ સહજ આનંદ છે, એનું પરમાર્થ કર્તાપણ છે. પ્રથમ અજ્ઞાન દશામાં રાગ વારું કરું અને પુણ્યપાપ નિરાજીનો હું કરતા છું એ માન્યતા ભૂલ હતી, તેને પલટાવીને એટલે કે દોષને પલટાવીને ગુણનો કરતા થાય છે. જે દોષનો કરતા થતો હતો તે ગુણનો કરતા થાય છે, સ્વભાવ ભાવનો કરતા થાય છે. આત્માનું યથાર્થ ભાન એટલે કે સમ્યક દર્શન થયા પછી અલ્પકાળે સર્વ કર્મ કલંકના આવરણથી રહી મુક્ત દશા થાય છે. ત્યાં પણ પોતાને ચૈતન્યતામાં ટકીને બદલવું છે, ત્યાં પણ પરિણામ તો ચાલુ રહેવાનું છે. એટલે પોતાના આનંદ સુખ અને આનંદનો ભોગવતો છે. પોતાના મનમાં સક્રિય પણ ન હોય તો ત્રણેય કાળની અવસ્થાનો ભોગવતો નથી શકે. દરેક ક્ષણનો અનુભવ આનંદ જુદો જુદો છે. એક જ સમયમાં ઉત્પાદન ધ્રુવ નીચે પણ દરેક દ્રવ્યમાં છે. જો દરેક સમયની હાલતમાં સ્વતંત્ર સ્વતંત્ર હોવા પણ ન માનીએ તો વસ્તુના અભાવનો દોષ આવે. આ પરિણમન છે એ સક્રિયપણું છે એ વાત અહીંયા સિદ્ધ કરી છે. કારણ કે આમાં આ કરતા છે આ બધું જાય તો આ કરતા ધ્રુવનો અને દોષનો એ સક્રિયપણું કીધું છે. અહીંયા એક આનંદનો એના આધારભૂત સ્વરૂપ દોરાયું છે. સ્થિરતા એક સમયને કારણે ઉપજે વિનસે તભી. એક સમયમાં સ્થિર છે, પ્રભુ છે અને ઉપજવો વિનસવું પણ ત્યારે એક જ તે જ સમયમાં છે. ઉલટ પલટ પ્રભુ સત્તા રાખે યામ બધું નટ નાગર થી બાજે પથ્ય આવી આનંદ ત્યાં જાણે બ્રાહ્મણ કાજી સબધું નટ નાગર થી બાજે. બ્રાહ્મણ કાજી એટલે હિન્દુ અને મુસલમાન ને જૈન તત્વ ને શું ખબર પડે. આનંદ બ્રાહ્મણ એટલે હિન્દુ સંપ્રદાય, કાજી એટલે મુસલમાન સંપ્રદાય. એમાં ઉત્પાદન ધૂમ ની વાત ક્યાંય નથી. એમ કે સર્વજ્ઞ પરમેશ્વરે એક સમયમાં ઉત્પાદન ધ્રુવ સત્તા વાળા પદાર્થ કર્યા વિરુદ્ધના એ વાત ક્યાંય જૈન સિવાય ક્યાંય નથી. એમ કહ્યું દરેક વસ્તુ પદાર્થ માં સૂક્ષ્મ પરિણમન છે. પીતાંબર સંપ્રદાય માં ક્યાં છે પણ તત્વ ની વાત બરાબર છે. એને અન્યાય કરે દિગંબર આચાર્ય આવી ઘણી વાત કરી છે છતાં અહીંયા આ પણ કરવાની વાત બરાબર છે. કોઈ જ્ઞાની મત વાળા જૈન માં દેવગુરુ શાસ્ત્ર ને માનતો દરેક વિશે પણ કહી દે જે તત્વની ઊંચી સૂક્ષ્મ વાતો પાસે તો આ શું છે ભૂલ કરે
સમજાવ
સિદ્ધાંત
રહેશે નહીં, આચાર્ય ગુરુ શાસ્ત્ર નો સિદ્ધાંત પછવાશે નહીં. આચાર્ય ગુરુ શાસ્ત્ર નો સિદ્ધાંત એમ છે કે મારો કોઈ વાળો નથી અને મારી કોઈ વાળા નથી, કરશો નહીં, એ સિદ્ધાંત છે. વસ્તુ નું સ્વરૂપ છે. જઈને કોઈ સંપ્રદાય નથી, જઈને કોઈ વારો જૈન કોઈ સંપ્રદાય શુદ્ધ ચૈતન્ય ઘન તેને જે પર્યાય માં ઉપાદે રાગ ને અજ્ઞાન ને જીત્યા સંપ્રદાય સ્થાન હોય કોણ કહી શકે, મેં કોઈ કર્મસ્થ ની તાકાત. પ્રાણી અભિગમન સમુદ્ર માં પણ પંચમ પુરુષાર્થ પ્રતિ છે એ કેવળ જ્ઞાન સિવાય કોણ છે? મનુષ્ય જઈ શકતા નથી અને આ જાહેરાત મનુષ્ય સાથે મનુષ્ય લોકમાં આ જાહેરાત થઈ રહી. તો આપણે તો અભિભૂત ની વાત કરવાનું, આ તો અસંખ્ય સમુદ્ર પછી છેલ્લો સમુદ્ર છે, સમુદ્ર અસંખ્ય નો માન્ય કરવા કે ન કરવા એ મત સંપ્રદાય નો કેવો ક્યાં આવે છે? દેવગુરુ શાસ્ત્ર નો સિદ્ધાંત ત્યાં કોઈ મંદિરે દર્શન કરવા તો જતા નથી, નિત્ય જીમ દર્શન ત્યાં કશું કરવાનો પ્રસંગ જ નથી, તો શાસ્ત્ર સ્વાધ્યાય છતાં પાંચમું પુરુષાર્થ છે. સર્વાર સિદ્ધિના દેવ ને ન આવે એવું છે, એનો પક્ષ ન કરાય. સંસ્કાર અગિયાર વર્ષ પામી જાય કાતો પહેલા ઘટી પડી
ગયો
છે, પણ ત્યાં છે અસંખ્ય પ્રકારો, શરણાની યોજના જેવો તો અસંખ્ય પ્રકારો, પુસ્તકો લખવા માટે થોડા લખીને એકલા પ્રાર્થના છે, એકલા પણ પરિણામ જાહેર છે કે ત્યાં પણ પીએનજીમાં સંજય પંચેન્દ્રજીઓ પંચમનું સ્થાન વસ્તી અને એની આત્મદશા સર્વ સિદ્ધિના દેવ કરતા વધારે આગળની છે. શુદ્ધતા વધારે છે, સુખ અને આનંદ વધારે છે, અને આત્માને અનુભવ કરવાનું જ્ઞાન પણ વધારે છે. બારનું જ્ઞાન ભલે ન હોય, સર્વ સિદ્ધિના દેવ કે ચોથા પુરુષાને ઘણું જ્ઞાન હોય, સ્વરૂપ અવલંબન શક્તિ, સ્વરૂપ ગ્રહણ શક્તિ, સ્વરૂપ વેદન શક્તિ, સ્વરૂપ અનુભવ શક્તિ એને
કહેવામાં આવે.
આપણું માનસ નિમિત હોય તો એને અધિગમ જ કહે છે, અને આને નિસર્ગ જ કહેવામાં
આવે.
લીધું દર્શન થાય છે નિમિત્ત વગર થાય ત્યારે પૂર્વે પરંપરા એ નિમિત્ત હતું, એ નિમિત્ત ઉપાસના પ્રવથા ક્યારે નતું એમ કહેવું
પવિત્રતા સાથે પુણ્ય પાપ ના યોગ નું કઈ
કહે છે. પુણ્ય પાપ થી પર છે, પવિત્રતા છે પુણ્ય પાપ થી પર છે, એને કઈ લેવા દેવા આત્મા
અવસ્થા તો એક કરતા વધારે ખરાબ છે. ત્યાં અવકાશ છે, કઈ પણ પોતાનું હિત કરવું હોય પણ ત્યાં અવકાશ છે.
પણ અસંગી પંચેન્દ્રિય ભલે પંચેન્દ્રિય હોય પણ અસંગી થયો કે એને બીજી બધી સ્થાનમાં નો અવકાશ જ્ઞાનની વિરાધના
દરેક વસ્તુ પદાર્થમાં સૂક્ષ્મ પરિણામ છે, તેને સ્થૂળ દ્રષ્ટાંતથી દરેક વસ્તુ પદાર્થમાં સૂક્ષ્મ પરિણામ છે એને સ્થૂળ દ્રષ્ટાંતથી પણ સમજાવી શકાય. એમ વાંકી આંગળી સિદ્ધિ થઈ તો વક્રતાનો નાશ અને સિદ્ધિ અવસ્થાની ઉત્પત્તિ અને આંગળી છે નિકળ એક દ્રષ્ટાંત. સાથે શરણનો ઘટાડો થતા એમ આત્માના અજ્ઞાન સમય જ્ઞાન અને જ્ઞાન ગોપણું છે. આત્માનું જ્ઞાન ગોપણું તે ન્યાય સંસાર અવસ્થાનો વ્યય મુક્ત દિશામાં પરમાત્માપણે નિર્ગુણમાં દરેક ક્ષણે સૂક્ષ્મપણે ઉત્પાદિત રૂપણું છે. જે અવસ્થા થાય છે તેનું કાર્ય અને પરિણામકાર વચ્ચે પોતાની સ્વશક્તિમાં કરતા થાય છે. અજ્ઞાની કર્મના પ્રભાવને વધારે છે, કારણ કે પોતાને ભૂલીને કર્મ કરતા અને રાત્રિ દુઃખ થાય છે. અને જ્ઞાની પોતાના સહજ સુખનો કામી પોતાના જ્ઞાન ગુણમાં ટકનારો જ્ઞાનની દરેક અવસ્થાનો કરતા છે અને પરિણામ અવસ્થાનો કાર્ય છે. તેથી દરેક જીવ પોતાના પરિણામનો અથવા ભાવનો કરતા એ તો અત્યારે વિગંબર સ્વતંત્ર છે. સ્વતંત્ર નીકળ્યા પછી આત્મહિત નો ઉપાય એક પ્રકાર છે, બીજો પ્રકાર નથી. પછી કોઈ ગમે ત્યાંથી આ પાર નથી. દિગંબર સ્વતંત્ર
એવું નથી,
દિગંબર છે પણ આ દિગંબર ધર્મ છે એમ બોલાતું. આ દિગંબર જૈન ધર્મ છે એવું ત્યાં હિન્દુ પાડવામાં આવતું નથી. જૈન જૈન સંપ્રદાય ચાલે છે અથવા જૈન જૈન એક જ જૈન ધર્મ જ ચાલે છે. આમ જૈન ધર્મ છે પણ એ જૈન ધર્મ જ સાથે ગુણવાચક છે ને. અજ્ઞાન અને કસાય ને જીત્યા છે એટલે જૈન ગણવા એવું એ કઈ વાત છે. એને ગુણવું કક્ષાએ જૈન સંપ્રદાય કક્ષાએ પોતાનું હોવાપણું છે એ ચૈતન્યાત્મકપણું સ્વાભાવિકપણે હોવાથી તેમાં પોતાના જ્ઞાનાદિગુણોનું પરિણામનું તે અભેદ કરવું પડશે. આત્મા પોતાના રાગરહિત સ્વભાવમાં પરિણમે એટલે તે ઉત્થાય. તે અવસ્થાને પોતાનાથી જુદી નથી. પ્રથમ રાગદ્વેષનું દેહાદિનું સક્રિયપણું જ્ઞાનમાં નથી એમ નથી કીધું. હવે સ્વભાવમાં સ્વરૂપમાં સક્રિયપણું અને અક્રિયપણું સાથે છે. આત્મદ્રેય અને તેની અવસ્થા બીજું એક જ છે, એ કદાચ અવસ્થા ને અવસ્થા એ અભેદ છે. કદાચ તે અભેદ દ્રષ્ટિથી બીજું કાર્ય કરવા પણ સક્રિયપણું નથી. પરિણમે છે અને શરણ અભેદ ટકી રહે છે. તેથી પરમાત્માની બંધન અભેદ દ્રષ્ટિથી પદાર્થ અને તેની અવસ્થા ને ભેદરૂપ ન ગણીએ તે દ્રષ્ટિથી તો ત્યાં સક્રિય એવું વિશેષણ આત્માને આપી શકાય નહીં. નિષ્ભાવમાં પરિણામકારક અનુભવ આનંદમાં લીનરૂપ અનંત સુખ ને ભોગવતા પણ દ્રવ્યની અવસ્થાનું પરિણામ પણ છે. તેથી નિષ્ભાવનું કરતા પણ છે. ત્યાં કેવળ શુદ્ધ ધર્મ હોવાથી અભેદપણે પરિણમે છે અને પરિણમું તે વસ્તુનું સ્વરૂપ છે. તે ભેદ અપેક્ષા એ સક્રિયપણું છે. આ પ્રથમ ભેદ છે વસ્તુમાં અભંગ નથી, વસ્તુમાં અભંગ છે. લોકોએ આત્મસિદ્ધિ ઘણી વાર રાખી અંગ અવદાન કર્યું નથી. જીવ આંખના કોડાનો વિષય નથી, પણ હિત રહીતનો નિર્ણય કરનાર અનુભવ સ્વરૂપ પોતે છે અને તે જેવો છે તેવો પડશે. ભગવાનમાં અભેદ દ્રષ્ટિમાં આત્મદ્રવ્યમાં ભેદ નથી, માટે સક્રિય છે. પોતાની અવસ્થામાં પરિણમવું તે કોઈના કારણે નથી. પરમકાળની અવસ્થાનો અનંત સુખનો ભોગવ તો તે એક જ સમયમાં ફરી શકે નહીં, કરી શકે નહીં. દરેક અવસ્થામાં અનુભવ ભિન્ન ભિન્ન છે, અવસ્થા ભિન્ન ભિન્ન છે. ગુણની અવસ્થાનો એક સમય કે બીજો સમય નથી. દરેક ક્ષણે જ્ઞાન કઠિને થાય છે. તેથી ભેદ અભિપણ સુક્રિય અક્રિયપણ છે તેમ કહેવામાં કાંઈ દોષ નથી. અવસ્થાનું થવું તે સક્રિય અને અવસ્થાનું દ્રવ્યમાં ભળી જવું તે અક્રિય. રાગરહિત અવસ્થાનું ત્રિકાળી દ્રવ્યમાં ભળી જવું તે અભેદપણે છે. આમ કેટલી ભગવાન અક્રિય છે બોલાય છે. માને છે રાજાદેવી માન્યતા અજ્ઞાન કરતા છે તે તેનું સક્રિયપણું છે, પણ આત્મ વહેલા તે સક્રિયપણું નથી. અને હું મારા જ્ઞાતા જ્ઞાતા પણ જ્ઞાન ને જાણું છું તે જ્ઞાનનું પરિણામ તે જ્ઞાનનું સક્રિયપણું છે. એમ વસ્તુ તત્વ છે તેમ સમજવાનું અને નિર્ણય કરવાનું પોતાને. અનેક ન્યાય જે વસ્તુ તત્વનું સ્વાધીનકરણ કરવામાં આવે છે તે જાતે સમજે તો બધા પ્રશ્નોનો નિકાલ આવી જાય છે. પૂરું થાય અને હજી થોડો આ દિવસમાં પાંચમી તારીખમાં પૂરું થશે. દરેક આત્મા જ્ઞાન તેમાં હું રાકેશ નું કરતા અજ્ઞાન ભાવે પણ હું જ્ઞાન સ્વભાવમાં કરતો છું એમ જ્ઞાનમાં જાણનારો પરિમિતના ક્રોધમાં કે વાસનામાં કરતા કેમ થાય જ્ઞાનમાં વસે તે રાગમાં ન વસે. હું સ્વાધીન જ્ઞાતા છું, મારું સ્વરૂપ છે એમ જેને નિર્ણય થયો કે પરમા સુખ બુદ્ધિ કેમ કરે સ્વરૂપમાં જેને સુખનો નિર્ણય થયો તે પરમા સુખ બુદ્ધિ કેમ કરે. વિજ્ઞાની એમ માને છે કે પુણ્યાદિનો પ્રકાર શું એ ઊંધી માન્યતા અનંત દુઃખમાં રખડવાનું કારણ છે. તેથી તે અવિરાનનો પ્રકાર છે. કલ્પનાથી પ્રભાવમાં ટકવાનું પ્રજ્ઞાનનો કરતા હું છું એ ભૂલકારીને જ્ઞાતા ગુણનો કરતા થાય છે. ભૂલે મારું કાર્ય નથી, હું તો સુખ અને શાંતિનો કરતા છું. એમ જે જીવ પોતાનું પ્રેરણો એને માટે કહેવાયું કે તે કમજોરી ભાવ માનમાં કરતા ભાવ તે સકૃત્ય મુક્ત દશામાં શિવ પરમાત્મા પ્રાપ્ત કરે છે. પર્યાય તેનું તે નથી. એવું ને તેવું હોવા છતાં તેનું તે દરેક સમયે નથી. દરેક સમયે બીજું બીજું
થાય છે. કેવું જ્ઞાન પર્યાય માનતા નથી.
તે સ્વભાવનો અનુભવ તે સક્રિયતા છે. એ સમયે નીતિ વસ્તુ સ્વભાવે ટકવાની અપેક્ષા એ અક્રિય છે અને અવસ્થા પલટવાની દ્રષ્ટિએ
સક્રિય.
પ્રથમ સંસાર દશામાં ભૂલપણે સક્રિય મનાયું હતું. તે ભૂલકારીને પ્રભાવમાં રાગદ્વેષમાં ન કરતા જ્ઞાનમાં થયો ત્યારે ચેતન જ્ઞાનના ભાનમાં કરતા આ સ્વભાવ કહેવાનો. કારણ કે જે ક્રોધાદી કષાયરૂપ અવસ્થા પલટાવીને જ્ઞાની ક્ષમા શાંતિરૂપ અવસ્થા ન કરી શકે તો તેને જ્ઞાને કેમ કહેવાય? જ્ઞાને કહેવાનું કે છે ને, જ્ઞાને થયો તો પછી એની અવસ્થા પલટાવી ને અજ્ઞાન ઘટાડીને જ્ઞાન દશા પલટાવી માટે જ્ઞાની વળી રાગનો નાશ થયા પછી પણ અરાગપણે કથીને શાંતિ રૂપે જ્ઞાન ગુણમાં પલટવું તો છે એ દેહાતીત મુક્ત દશામાં પણ ઘટે છે અને તે ઉપર મુક્ત દશામાં પણ ઘટે છે. દરેક વસ્તુ સદા સ્વતંત્ર છે તેનો સર્વથા નાશ એટલે પલટવું થાય નહીં. દરેક વસ્તુ દરેક સ્વભાવે નીતિપૂર્ણ છે અને તેના ગુણની અપેક્ષા એ પલટવું છે. જેમ બાળપણમાંથી જુવાન અને જુવાન અવસ્થામાંથી વૃદ્ધપણ અને બધી અવસ્થામાં ચેતન સ્વ અને નિત્ય છે. મારા સંતે છે ને મને માનો હતો હું બાળક બાળક હતો એમ એમ માનસ છે. દરેક ક્ષણનો અનુભવ જુદો જુદો છે. પૂર્ણ પવિત્રતા નિર્દોષતા અને અત્યારતા થતા એ રહીત પણ સહજ આનંદ ધન ચૈતન્ય ખેડ પણ રહ્યું મુક્ત દશામાં સિદ્ધ દશામાં. મુક્ત દશામાં પણ દરેક ક્ષણે ગુણનું પલટણ જે અનુભવનો હેતુ છે. ગુણનું પલટણ જે અનુભવનો હેતુ છે પલટણ પણ અનુભવનો હોય છે તે અવસ્થામાં બદલવું તે પર્યાય અપેક્ષા એ સક્રિય પણ છે. તે જ વખતે પોતાના આનંદ ની અવસ્થા થાય છે એટલે કરતા છે તે દ્રષ્ટિએ સક્રિયપણું છે અને વસ્તુ અભે છે તે દ્રષ્ટિએ અક્રિય છે. એમ ચૈતન્યમાં સક્રિયતા તથા અક્રિયતા બે ન્યાયથી જ્યાં જે કહેવા જે ન્યાય કહેવા ધારે છે તે સમજવો અને એ રીતે એનું અર્થઘટન કરવું. પરમાર્થે આત્મા નિત થાય એ રીતે અર્થ કરવો. સત્પુરુષના વચનને લૌકિક અર્થમાં ઘટાડવા
નહીં
પણ જે રીતે આત્મહિત થાય તે જ રીતે એનું અર્થઘટન કરાય. કોઈ આત્માનું અહિત થાય એ દ્રષ્ટિથી કોઈ વચન નું ઉચ્ચારણ થયું પણ નથી એ વાત સુધી છે. અહીંયા અર્જુન હવે શિષ્ય કહે છે કે આપે દલીલ અને ન્યાયથી જે દ્રૌપદી સમજાવ્યા એનો અંતરથી વિચાર કરે સમજાય કે બધી જગ્યાએ અંતર કરે અંતરથી મેં વિચાર કરે કે આ પાડો ઉપરથી મોભે ઉભે આ પાડતો અંતર કરે વિચાર સમજાય છે કે તે ભાગ છે પણ જે પણ ભોગતા નથી લાગતો કે કેમ છે તે અંતરની શંકા ન હતું ભાઈ સમજાવવા મારે અંતરથી ઉભેલી શંકા છે બીજી રીતે ઉભેલી શંકા બે જગ્યાએ આ જોડે આગળ તમારા જોડે સમાધાન પણ અંતરથી થયું શંકા પણ અંતરથી થઈ ગઈ અને સમાધાન પણ તે શંકા શરૂ કરે છે કે જીવ કર્મ કરતા કહો પણ ભોગતા નહીં હોય જો તમે એમ કહો કે જીવ કર્મ કરતા પણ ભોગતા નહીં હોય જો તમારો પ્રશ્ન હોય કે કરતા ભલે કયો પણ ભોગતા નહીં શું સમજે જળ કર્મ કે ફળ પરિણામ ની હોય દલીલ કરે શિષ્ય નો પ્રશ્ન જળ કર્મ નું ખબર પડે કે મને આમ ફળાવતો આને ફળાવતો એટલા માટે બધા લોકો ભગવાન ને લીધા કે અપરાધ ગુનો કર્યો કોઈ જીવે તો તું ભગવાન ને શિક્ષા કરે અને ફળ ભગવાન ના બધા આપણે આ સમજે આ રીતે કે જળ ને શું ખબર પડે ફળ આપવા
પરમ કૃપાળુ શ્રી કાન ગુરુદેવ નમ રવિ સાધુ બંબા જય નાથ.